એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ રસપ્રદ સમયગાળો એટલે કે ગોવર્ધન યુગ પર થોડી અલગ રીતે વાત કરવાના છીએ.
હા, બરાબર.
વિજયરાય વૈદ્યનું પુસ્તક છે ગુજરાતી સાહિત્યની રૂપરેખા. એમાં આખું એક પ્રકરણ એવા કવિઓ માટે છે જેઓ ગોવર્ધનરામ, મણિલાલ કે નરસિંહરાવ જેવા આમ તો મોટા નામોની છાયામાં રહ્યા, પણ એમનું યોગદાન કંઈ ઓછું નથી. તો આપણી આજની આ ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ અન્ય કવિઓ
એ કોણ હતા,
એમની રચનાઓ કેવી હતી,
હા,
અને એમણે ગુજરાતી સાહિત્યને શું આપ્યું. શું એ લોકો ફક્ત મુખ્ય પ્રવાહને અનુસરતા હતા કે પછી એમના પોતાના પણ કોઈ આગવા સૂર હતા?
ખરું, લેખક પોતે જ ઇશારો કરે છે કે આ બધા કવિઓમાં જીવન અને સાહિત્ય માટે ગંભીર અને ઉચ્ચ આદર્શ હતો.
તો ચાલો આજે ઓછા ચર્ચાયેલા પણ મહત્વના કવિઓ છે એમની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ.
બિલકુલ. અને આ ઓછા જાણીતા કહી શકાય એવા કવિઓ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે, કેમ કે એનાથી જ આપણને ગોવર્ધન યુગનું આમ તો પૂરેપૂરું ચિત્ર મળે છે.
સાચી વાત છે.
મોટા નામોની સાથે આ કવિઓને મૂકીને જોઈએ ને ત્યારે જ ખબર પડે કે તે સમયમાં કેવા વિચારો, કેવા પ્રવાહો ચાલતા હતા. જેમ કે સંસ્કૃત સાહિત્યનો બહુ ઊંડો પ્રભાવ હતો. લેખક જેને આર્યત્વનું અભિમાન કહે છે એટલે કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ માટે ગર્વની લાગણી, એની સાથે સાથે દેશભક્તિ અને સમાજ સુધારાનો જુસ્સો પણ હતો. આ બધા કવિઓ ભલે એમની શૈલી કે વિષય જુદા હોય, પણ એમનું એક લક્ષ્ય તો સમાન હતું.
કયું લક્ષ્ય?
કે સાહિત્ય દ્વારા સમાજને વધુ સારો બનાવવાનો પ્રયત્ન કરવો.
બરાબર.
વાતની શરૂઆત જ લેખક બે મહાકાવ્યોથી કરે છે જે એ યુગની ભવ્યતા બતાવે છે. એક છે દોલતરામ પંડ્યાનું પૌરાણિક કથા પર આધારિત છે ઇન્દ્રજીત વધ, અને બીજું છે ભીમરાવ ડિવેટિયાનું ઐતિહાસિક પૃથ્વીરાજ રાસા.
બંને સંસ્કૃત મહાકાવ્યની પરંપરાને અનુસરે છે, ભાષા પર એમનું પ્રભુત્વ દેખાય છે. હા, પણ ભીમરાવ દિવેટિયાના પૃથ્વીરાજ રાસાની વાત લેખક જરા ખાસ રીતે કરે છે. નોંધે છે કે એમાં કલ્પનાની ઉડાન, મૌલિકતા અને ભાષાની સહજ મીઠાશ એ વધારે છે.
હા, અને પૃથ્વીરાજ રાસા એ માત્ર એક ઐતિહાસિક કથા નથી, એ તો જાણે કાલિદાસ જેવા જે મહાન સંસ્કૃત કવિ છે એમની કલાને ગુજરાતીમાં કેવી રીતે જીવંત કરવી એનું ઉત્તમ ઉદાહરણ છે.
અચ્છા.
લેખકે જે ભાગોને ઉત્તમ ગણાવ્યા છે, જેમ કે પહેલો સર્ગ ભારત મહિમા, પછી નવમો સર્ગ જેમાં યુદ્ધનું વર્ણન છે, કે પછી સેનાપતિના મધ્યરાત્રિના ચિંતનની ગરબી, એ બધામાં આ કલાત્મકતા દેખાય છે. સંસ્કૃત પ્રત્યેનો આદર અને તેની કલાને પોતાની રીતે આત્મસાત કરવાની જે વૃત્તિ હતી એ આ યુગની ઓળખ હતી, અને ભીમરાવ એમાં આગળ પડતા હતા.
મહાકવિઓની આ ભવ્યતા પછી હવે એક એવા કવિ તરફ જઈએ જેમની રચનાઓમાં રાષ્ટ્રભાવના અને સંસ્કૃત પ્રત્યેનો લગાવ મુખ્ય હતો, હરિલાલ ધ્રુવ.
હા, હરિલાલ ધ્રુવ.
તેઓ માત્ર કવિ નહોતા, ભાષા અને ઇતિહાસના સંશોધક પણ હતા. એમની કવિતામાં પેલું આર્યત્વનું અભિમાન એકદમ સ્પષ્ટ દેખાય છે.
બરાબર.
લેખકે એમના માટે કેવું સરસ વિશેષણ વાપર્યું છે, મત ઉન્મત્ત, આનંદિત, જાણે રસના પ્રવાહમાં ડૂબકી મારવા હંમેશા તૈયાર હોય એવા.
હા, ખરું.
વિષયો પણ એવા જ, શૃંગાર, પ્રકૃતિ અને દેશભક્તિ.
એ મત ઉન્મત્ત શબ્દો જ એમની કવિતાના જુસ્સાદાર અને કદાચ થોડા બેકાબુ સ્વભાવ તરફ ઇશારો કરે છે. લેખકે જે કહ્યું ને કે એમની ઉર્મિઓ ક્યારેક અનિયંત્રિત હતી અને કલાકારીગરીમાં થોડી કાચી રહી ગઈ, એનું કારણ કદાચ એ સમયનો રોમાન્ટિક પ્રભાવ અને પરંપરાગત સ્વરૂપો સાથેનો સંઘર્ષ હોઈ શકે,
બની શકે.
પણ એમનો ઉત્સાહ, ખાસ કરીને કુંજવિહાર અને પેલું નાટક આર્યોત્કર્ષક, એમાં દેખાતો વીરરસ અને શબ્દોનો ચમત્કાર, એ યુગના રાષ્ટ્રવાદી જુવાળનું પ્રતિબિંબ તો ચોક્કસ છે.
હરિલાલ ધ્રુવના આ બાહ્યમુખી ઉત્સાહથી સાવ જુદા જ મિજાજના કવિ એટલે બાલાશંકર કંથારિયા.
હા, બાલાશંકર ક્લાંત કવિ.
અને હરિપ્રેમ પંચદશીના કરતા. કહેવાય છે કે તેઓ ફારસી કવિ હાફિઝના બહુ મોટા ભક્ત હતા. એટલે એમની કવિતા પર સૂફીવાદની એટલે કે ઇસ્લામની જે રહસ્યવાદી વિચારધારા છે એની ગાઢ અસર જોવા મળે છે.
બરાબર.
અહીં એક રસપ્રદ વાત છે, નરસિંહરાવ દિવેટિયા જેવા એમના સમકાલીન વિવેચક એને શુદ્ધ સૂફીવાદ નહીં પણ આભાસ સૂફીવાદ કહે છે.
અચ્છા, એ ખરેખર રસપ્રદ મુદ્દો છે. એક તરફ સૂફી પ્રભાવ, જે ગુજરાતી કવિતા માટે નવો હતો, અને બીજી તરફ નરસિંહરાવ જેવા મુખ્ય સાહિત્યકારની આવી સમીક્ષા.
હા, પણ જોકે તેઓ બાલાશંકરને ગુજરાતીમાં પહેલો વહેલી ફારસી ઢબની ગઝલ લાવવાનું શ્રેય તો આપે જ છે, અને એમના શબ્દોની મીઠાશને બિરદાવે પણ છે.
હા, એ મહત્વનું છે. આ આભાસ સૂફીવાદ કહેવા પાછળનું કારણ શું હશે? શું બાલાશંકરની સૂફીવાદની સમજ અધૂરી હતી, કે પછી નરસિંહરાવના પોતાના માપદંડો કંઈક અલગ હતા?
એ કહેવું મુશ્કેલ છે.
એ ગમે તે હોય, પણ બાલાશંકરનું મહત્વ એ છે કે તેમણે ગુજરાતી કવિતામાં એક અંતર્મુખી રહસ્યવાદી સૂર ઉમેર્યો, જે ધ્રુવ જેવા કવિઓના વિષયોથી સાવ અલગ હતો.
અને લેખક તો એમ પણ કહેશે કે અંગ્રેજી કવિ શૈલીની જેમ બાલાશંકરને પણ કોઈક અલૌકિક અપ્રાપ્ય સૌંદર્યની તીવ્ર ઝંખના હતી. એ ન મળવાના વિરહનું દર્દ એમણે ખૂબ મુક્ત રીતે ગાયું છે, એટલે જ એમની પ્રેમિકા અને ઈશ્વર વિશેની કવિતાઓ વાંચનારને ઊંડો સ્પર્શી જાય છે.
બરાબર.
ખાસ કરીને હરિપ્રેમ પંચદશીનું સૌંદર્ય કાવ્ય અને ક્લાંત કવિના કેટલાક શ્લોકોમાં જે શુદ્ધ અને ઉદાત પ્રેમની અભિવ્યક્તિ છે, એ ગુજરાતીમાં ભાગ્યે જ જોવા મળે.
સાચી વાત.
એમનો આખો કાવ્યસંગ્રહ પાછળથી ઉમાશંકર જોશીએ સંપાદિત કર્યો, એ પણ એમની મહત્તા બતાવે છે.
હા, બાલાશંકરે ખરેખર ગુજરાતી કવિતાના ભાવ વિશ્વને વિસ્તાર્યો. એમની રહસ્યવાદી ઝંખના અને દર્દની અભિવ્યક્તિએ પરંપરાગત ભક્તિ અને શૃંગારથી કંઈક જુદું આપ્યું. નરસિંહરાવની ટીકા છતાં સ્વીકૃતિ એ બતાવે છે કે એમના સમકાલીનો પણ આ નવા પ્રયોગને નોંધી રહ્યા હતા.
આ જ સમયગાળામાં ડાયાભાઈ પીતાંબરદાસ દેરાસરી પણ હતા.
હા, દેરાસરી.
એમના બે સંગ્રહો બુલબુલ અને ચમેલી મુખ્યત્વે પ્રેમ અને અંગત ભાવોની કવિતા આપે છે. લેખક નોંધે છે કે યુવાનીમાં લખાયેલ બુલબુલમાં તાજગી અને પ્રેમનો આવેશ વધુ છે,
જ્યારે ચમેલી થોડું શાંત, એકધારા હૃદયના ઉદ્ગાર જેવું લાગે છે.
હા, બરાબર. એટલે કે એમની કવિતામાં પણ એક વિકાસક્રમ દેખાય છે, યુવાનીના ઉછળતા ભાવથી વધુ સ્થિર અભિવ્યક્તિ તરફ.
અને દેરાસરી માત્ર કવિ નહોતા, એ પણ નોંધવા જેવું છે.
બિલકુલ. એમણે તો જૂના કાનહડદે પ્રબંધનું સંપાદન અને ભાષાંતર કર્યું. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન જેવું મહત્વનું સમીક્ષાત્મક પુસ્તક લખ્યું, અને તો વળી ભૂસ્તર શાસ્ત્ર પર પણ પુસ્તક લખ્યું.
વાહ, આ બતાવે છે કે એ સમયના સાહિત્યકારો કેટલા બધા વિષયોમાં રસ ધરાવતા હતા અને કેટલી બહુમુખી પ્રતિભા હતી એમનામાં.
ખરેખર
દેરાસરીનું ઉદાહરણ મહત્વનું છે, કારણ કે તે દર્શાવે છે કે મહાકાવ્યો અને રાષ્ટ્રગીતોની સાથે સાથે અંગત પ્રેમ અને ઉર્મીની અભિવ્યક્તિ પણ સાહિત્યમાં સ્થાન પામી રહી હતી.
બરાબર.
અને તેમની આ વિવિધ રૂચિઓ તે યુગના બૌદ્ધિક વાતાવરણનો પણ ખ્યાલ આપે છે.
હવે થોડા એવા કવિઓ પર નજર કરીએ જેમનું કામ કદાચ સીધું બહુ ગાજ્યું નહીં, પણ જેમણે પાછળથી આવનારા લલિત અને બોટાદકર જેવા ઉર્મી કવિઓ માટે જાણે કે ભૂમિકા તૈયાર કરી.
હા, પાયો નાખનારા કહી શકાય.
હા, જેમ કે સવિતા નારાયણ ગણપતિ નારાયણ. એમનો કાવ્યસંગ્રહ સવિતાકૃત કવિતા કદાચ સામાન્ય ગણાય, પણ એમણે નર્મદ પછી અર્થાલંકારો પર ઉદાહરણ સાથેનું પહેલું પુસ્તક અલંકાર ચંદ્રિકા લખ્યું.
ઓહ, એ તો બહુ મહત્વનું કામ કહેવાય. સાહિત્યના અભ્યાસ માટે પાયાનું કામ હતું એ.
હા, આવા પાયાના શાસ્ત્રીય કામનું મૂલ્ય લાંબા ગાળે સમજાય છે. તે કવિતા રચના અને એના આસ્વાદ બંને માટે જરૂરી સાધનો પૂરા પાડે છે.
ચોક્કસ.
પછી છે કેશવલાલ હરિરામ. એમની કેશોકૃતિમાં સરળ, સુગે અને સાચા ભક્તિભાવવાળા પદો મળે છે.
ભક્તિ પરંપરા ચાલુ રહી.
અને એક ખાસ ઉલ્લેખ બહેરામજી મલબારીનો કરવો પડે. તેઓ પારસી સમાજમાંથી આવતા હતા અને શુદ્ધ ગુજરાતીમાં લખનારા પહેલા પારસી કવિ ગણાય છે.
અચ્છા.
ખબરદારે એમના મલબારીના કાવ્યરત્નો સંપાદિત કર્યા છે. એમના પર નર્મદ દલપતની અસર દેખાય છે, પણ પોતાની આગવી સૂઝ પણ છે.
વિષયો શું હતા એમના?
વિષયો હતા નીતિ, સમાજ સુધારો અને દેશપ્રેમ, જે તે સમયના મુખ્ય ચિંતાના વિષયો હતા.
બરાબર. આ ત્રણેય કવિઓ ભલે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા હોય, પણ એમનામાં એક સામ્ય દેખાય છે. સાહિત્યને વધુ શાસ્ત્રીય, વધુ ભાવસભર અને વધુ સામાજિક રીતે પ્રસ્તુત બનાવવાનો પ્રયાસ.
હા, એમ કહી શકાય.
સવિતા નારાયણે શાસ્ત્રનો પાયો નાખ્યો, કેશવલાલે ભક્તિની ધારા વહેતી રાખી, અને મલબારીએ સાબિત કર્યું કે ગુજરાતી ભાષાને સાહિત્ય કોઈ એક કોમનો ઇજારો નથી અને એનો ઉપયોગ સમાજ સુધારા જેવા હેતુઓ માટે પણ થઈ શકે છે.
ખૂબ સરસ રીતે સમજાવ્યું. હવે આપણે એક એવા કવિની વાત કરીશું જેમનું નામ કલાપી સાથે ગાઢ રીતે જોડાયેલું છે, ત્રિભુવન પ્રેમશંકર.
હા, મસ્ત કવિ.
હા, જેમને મસ્ત કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે, એમનું સૌથી વધુ જાણીતું કાવ્ય છે કલાપીના અવસાન નિમિત્તે લખાયેલું શોક કાવ્ય કલાપીના વિરહ.
અને એના માટે નાનાલાલ કવિએ જે કહ્યું છે એ તો અસાધારણ છે.
શું કહ્યું છે?
એમણે કહ્યું છે કે આ વિરહ દુનિયાના સાહિત્યમાં એ ઉચ્ચ સ્થાન ભોગવશે. કેટલી મોટી પ્રશંસા કહેવાય!
ખરેખર આ બહુ મોટું પ્રમાણપત્ર છે, અને લેખક પણ એની ગુણવત્તા પર ખૂબ ભાર મૂકે છે. કહે છે કે એમાં માત્ર શોક નથી, એમાં તો તત્વજ્ઞાન પણ છે.
હા, બરાબર.
લેખક એની ખાસિયતો ગણાવે છે. એમાં કરુણ રસ છે, પણ તે મર્દાનગી ભર્યો છે. હૃદયને વિંધી નાખે તેવો વૈરાગ્યનો અનુભવ છે, પણ સાથે જ્ઞાનનો પ્રકાશ અને બ્રહ્માનંદનો ઉલ્લાસ પણ છે.
અદ્ભુત કવિતા અને તત્વજ્ઞાનનો સુમેળ.
હા, જે સાચા અર્થમાં કવિની ઊંડી અનુભૂતિમાંથી જન્મી શકે. લેખક કહે છે કે કવિત્વની રીતે તે દલપતરામના ફાર્બસ વિરહ કરતા ચડિયાતું છે. જો કે કલાની ચોકસાઈમાં નરસિંહરાવની સ્મરણ સંહિતા જેટલું સુગળ નથી, પણ આ બધા ગુણો મળીને તેને ગુજરાતી કવિતાનો એક અમૂલ્ય રત્ન બનાવે છે.
શોક ગીત એટલે કે એલેજી એક કાવ્ય પ્રકાર તરીકે ઘણું મહત્વનું છે, અને ત્રિભુવન પ્રેમશંકરનું આ કાવ્ય ગુજરાતીમાં એનું શિખર કહી શકાય.
ચોક્કસ.
વ્યક્તિગત દુઃખને આટલી ઊંચાઈએ લઈ જઈને અદ્વૈત વેદાંતના ચિંતન સાથે જોડી દેવું, અને તે પણ ઉત્તમ કાવ્યાત્મક ભાષામાં, એ ખરેખર અનોખી સિદ્ધિ છે.
હા,
આ કાવ્ય કલાપી સાથેના એમના ગાઢ સંબંધની સાથે તે યુગના સાહિત્યિક વર્તુળો અને પરસ્પરના પ્રભાવો પર પણ પ્રકાશ પાડે છે. કેવી રીતે એક કવિનું જવું બીજા કવિ માટે આવી ઉત્કૃષ્ટ રચનાનું નિમિત્ત બને છે.
ત્રિભુવન પ્રેમશંકરની બીજી રચનાઓ પણ છે, જેમ કે સ્વરૂપ પુષ્પાંજલિ.
હા, એ અદ્વૈત જ્ઞાનના ભજનોનો સંગ્રહ છે,
અને તે પણ કલાપીની સ્મૃતિથી પ્રેરાયેલો છે. અને એમની પહેલી રચના વિભાવરી સ્વપ્ન, જે રૂપકાત્મક કથા છે,
એમાં સાચા પ્રેમના સ્વરૂપને શારીરિક વાસનાથી અલગ બતાવવાનો પ્રયત્ન છે, ખરું ને?
હા, લેખક કહે છે કે તે રસાળ અને ઉન્નત ભાવોવાળી છે, પણ અમુક જગ્યાએ થોડી અસ્પષ્ટ છે, એટલી કે તેને સમજવા માટે રસાત્મા જેવા મિત્રોની ટીકાની જરૂર પડે.
એટલે થોડી ગૂઢ રચના હશે. આ અદ્વૈત દર્શન ત્રિભુવનના કાવ્યમાં કેન્દ્રસ્થાને લાગે છે.
હા, એવું લાગે છે.
વિભાવરી સ્વપ્ન જેવી રચનાઓ અને તેને સમજવા ટીકાની જરૂર પડવી એ દર્શાવે છે કે કેવી રીતે ગહન ફિલોસોફિકલ વિચારો કવિતાનું રૂપ ધારણ કરતા હતા. ક્યારેક એ એટલા ગૂઢ બની જતા કે સામાન્ય વાચક માટે અઘરા પડે.
સાચી વાત. આ પણ તે યુગની એક લાક્ષણિકતા ગણી શકાય કે કવિઓ આવા ગહન વિષયોને કવિતામાં ઉતારવાનો પ્રયાસ કરતા હતા.
બરાબર.
ગહનતા અને તત્વચિંતન પછી હવે વળીએ મીઠાશ અને કોમળતા તરફ. જન્મશંકર મહાશંકર બોચ,
ઉપનામ લલિત.
હા, જેમનું ઉપનામ જ લલિત છે, અને લેખક એમના ઉર્મી ગીતોની સરખામણી સીધી મીરા અને દયારામ સાથે કરે છે. ફરી એકવાર બહુ મોટી સરખામણી.
ચોક્કસ. આ સરખામણી જ સૂચવે છે કે ઉર્મી ગીતના ક્ષેત્રમાં, ખાસ કરીને ભક્તિ અને પ્રેમની કોમળ અભિવ્યક્તિમાં, લલિતનું સ્થાન કેટલું ઊંચું અંકાયું છે.
લલિત પ્રભુ ભક્તિના ગીતો તો ગાય જ છે, પણ એમની ખાસિયત એ છે કે તેઓ પ્રભુના પ્રિય બાળકો એટલે કે પોતાના કુટુંબીજનો સ્નેહીઓ વિશે પણ એટલી જ કોમળતા અને હેતથી ગાય છે.
ગૃહજીવનના ભાવો.
હા, ગૃહજીવનના ભાવોને આટલી નજાકતથી અને સુંદર શબ્દોમાં રજૂ કરવા એ એમની વિશેષતા છે. જો કે લેખક એમ પણ ઇશારો કરે છે કે ક્યારેક આ મીઠાશ અને કોમળતાનો અતિરેક થોડો ખટકે પણ ખરો.
એટલે કે કદાચ થોડું વધુ પડતું લાગી શકે.
કદાચ. એમની શ્રેષ્ઠ રચનાઓમાં વિજોગણ વાંસળડી, એકલ રામ, મઢુલી, બાહુક જેવી કૃતિઓ ગણાવી છે. લેખકને વિશ્વાસ છે કે આ કાવ્યોની મૃદુતા અને સુંદરતા એવી છે કે લોકો તેને હંમેશા પ્રેમ અને આદરથી માણશે.
ઉર્મી ગીત આધુનિક ગુજરાતી કવિતાનો પ્રાણ છે, અને લલિત તેના મુખ્ય ઘડવૈયાઓમાંના એક છે, એમાં કોઈ શંકા નથી. ગૃહજીવન, પારિવારિક સ્નેહ, વિરહની નાજુક ક્ષણો, આ બધી સૂક્ષ્મ સંવેદનાઓને એમણે જે રીતે શબ્દદેહ આપ્યો તે અનોખું છે. એમણે ગુજરાતી કવિતાને વધુ અંગત, વધુ હૃદયસ્પર્શી બનાવી.
અને લલિતની સાથે જ જેમનું નામ લેવાય છે તેવા બીજા મોટા ગજાના ઉર્મી કવિ એટલે દામોદર ખુશાલદાસ બોટાદકર.
હા, બોટાદકર, રાસતરંગીણીવાળા.
હા, આમ તો તેઓ રાસતરંગીણીના ઘરગથ્થુ જીવનના ચિત્રો આપતા રાસ માટે વધુ પ્રખ્યાત થયા, પણ લેખક સ્પષ્ટ કહે છે કે એમણા અગાઉના અને પછીના સંગ્રહોમાં પણ એમનું કવિત્વ એટલું જ ખીલેલું છે.
અને એક રસપ્રદ વાત એમના વિશે એ છે કે તેઓ અંગ્રેજી ભણ્યા ન હતા.
હા, એ વાત છે, પણ તે સમયના કાવ્ય માધુર્ય જેવા પુસ્તકોના અભ્યાસથી એમણે નવી કવિતાના વલણોને પચાવ્યા હતા.
આ વાત ખરેખર નોંધપાત્ર છે. તે દર્શાવે છે કે ભાષાના સીધા જ્ઞાન વગર પણ સારા અલુવાદો અને અભ્યાસ દ્વારા સાહિત્યિક પ્રવાહોને સમજી અને આત્મસાત કરી શકાતા હતા. બોટાદકરની પ્રતિભા આનું પ્રમાણ છે.
એમની કવિતામાં કથાઓ પણ છે, ઉર્મી કાવ્યો પણ છે, અને રાસ જેવા ગે ગીતો પણ છે.
અને લેખક એમને સૌંદર્યદર્શી કવિ કહે છે.
હા, સૌંદર્યદર્શી કવિ, કેવા સૌમ્ય, સાત્વિક, નિર્મળ હૃદયના કવિ. વિવેચક વીમ ભટ્ટનું અવતરણ પણ લેખકે ટાંક્યું છે કે બોટાદકરની નજર જ્યાં પડે ત્યાંથી સૌંદર્ય શોધી કાઢે.
સામાન્ય ક્ષુદ્ર લાગતી વસ્તુઓ પણ એમની કવિતામાં અનોખી રીતે ચમકી ઉઠે.
બરાબર, આ વાત એ દૃષ્ટિ, દુહિતા, જનની, આવળના ફૂલ જેવી અનેક કવિતાઓમાં દેખાય છે.
સૌંદર્યદર્શી કવિ આ બિરુદ ખરેખર સાર્થક લાગે છે. પ્રકૃતિ અને રોજિંદા જીવનના સામાન્યમાં સામાન્ય પ્રસંગો, પાત્રો અને વસ્તુઓમાં પણ કાવ્યતત્વ જોવાની અને તેને આટલી સહેજતાથી રજૂ કરવાની એમની ક્ષમતા અદ્ભુત હતી.
એમણે કવિતાના વિષયવસ્તુની સીમાઓને જાણે વિસ્તારી દીધી.
ચોક્કસ, અને રાસ જેવા લોકપ્રિય સ્વરૂપને એમણે જે નવી ઊંચાઈ આપી તે પણ ભૂલવું ન જોઈએ.
હા, અને લેખક કહે છે કે એમની કવિતામાં જે કોમળ કે ગંભીર ભાવોનું સંવેદન છે તે ગુજરાતી સાહિત્યમાં સહેલાઈથી નથી મળતું.
એટલે નાનાલાલ અને કાંત જેવા દિગ્ગજો પછી બીજા ક્રમના કવિઓમાં એમનું સ્થાન ખૂબ ઊંચું ગણાવ્યું છે.
હા, જોકે એક મર્યાદા તરફ પણ ઇશારો કર્યો છે, સંસ્કૃત ભાષાનો વધુ પડતો પ્રભાવ.
હા, એમની ભાષા ઘણીવાર સંસ્કૃતમય બની જતી,
જેના કારણે કદાચ એમની કવિતા જેટલી લોકપ્રિય થવી જોઈતી હતી તેટલી ન થઈ શકી.
આ ભાષાનો મુદ્દો રસપ્રદ છે. એક તરફ સંસ્કૃતમયતા, કદાચ એ યુગના ઉચ્ચ આદર્શો અને શાસ્ત્રીયતા પ્રત્યેના લગાવનું પ્રતિબિંબ હોય, તો બીજી તરફ તે સામાન્ય વાચકથી કવિતાને થોડી દૂર પણ કરી દે. બોટાદકરની કવિતામાં આ બંને પાસા જોવા મળે છે, પણ લલિત અને બોટાદકર આ બંને મળીને ગુજરાતી ઉર્મી કવિતા અને આધુનિક સંવેદનાને ઘડવામાં નિર્ણાયક ભાગ ભજવ્યો એમ કહી શકાય.
બિલકુલ. ચર્ચાના અંત તરફ જતા લેખક બીજા કેટલાક કવિઓનો પણ ઉલ્લેખ કરે છે જેમની પોતાની વિશિષ્ટ શક્તિ હતી, ભલે એમનું પ્રદાન કદાચ એટલું મોટું ન રહ્યું હોય.
કોણ કોણ?
જેમ કે રા કેશવ હ શેઠ, જેમના પર નાનાલાલની શૈલીની અસર દેખાય છે. છોટાલાલના ભટ્ટ, જે શાંતિસુધાના કરતા છે. સુમતીબેન, જેમણે હૃદયઝરણામાં પોતાની મૌલિક અને રૂપાંતરિત રચનાઓ આપી. અને અકાળે અવસાન પામેલા વિજયા ગૌરી ત્રિવેદી, જેમના થોડાક પદોમાં સ્ત્રી હૃદયની સુકુમારતા ઝીલાઈ છે.
આ નામોનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે, તેમાં સ્ત્રી કવિઓનો સમાવેશ પણ નોંધપાત્ર છે.
હા, એ વાત સાચી.
આ બધા મળીને જ ગોવર્ધન યુગની સાહિત્યિક પ્રવૃત્તિનું ચિત્ર પૂર્ણ કરે છે. તે દર્શાવે છે કે સાહિત્ય સર્જન માત્ર થોડા મોટા નામો પૂરતું સીમિત નહોતું, પણ અનેક લોકો તેમાં પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા હતા.
તો આ આખી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ગોવર્ધન યુગ માત્ર ગોવર્ધનરામ, મણીલાલ કે નરસિંહરાવનો જ યુગ ન હતો.
ના, બિલકુલ નહીં.
એમની સમાંતરે અનેક અન્ય કવિઓ પણ સક્રિય હતા, જેમણે મહાકાવ્ય, ભક્તિગીત, દેશભક્તિ કાવ્ય, સૂફીરંગની રચનાઓ, ગૃહજીવનના કોમળ ભાવો અને તત્વચિંતનથી સભર કવિતાઓ રચીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું.
અને આ સૌમાં શૈલી અને વિષયની વિવિધતા ભલે રહી હોય, પણ એક ઉચ્ચ આદર્શ, જીવન પ્રત્યે ગંભીર અભિગમ અને સાહિત્ય દ્વારા સમાજ ઉત્કર્ષની ભાવના લગભગ સમાન જોવા મળે છે.
હા, એ વાત ખરી.
અને આજના આ મંથનને અંતે વિચારવા જેવો એક પ્રશ્ન મૂકી શકાય?
કયો પ્રશ્ન?
19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆતનું જે વિશિષ્ટ સામાજિક રાજકીય વાતાવરણ હતું, જેમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો, સમાજ સુધારાની ચળવળો ચાલી, પશ્ચિમી શિક્ષણનો પ્રભાવ વધ્યો, આ બધા પરિબળોએ આ અન્ય કવિઓના વિષયો અને શૈલીને કઈ રીતે પ્રભાવિત કર્યા હશે?
રસપ્રદ પ્રશ્ન છે.
શું એમની પર અસર મુખ્યધારાના કવિઓ કરતાં જુદી હતી? અને એ પણ વિચારવા જેવું છે કે એક જ યુગમાં પૃથ્વરાજ રાસા જેવા ભવ્ય મહાકાવ્યો અને બીજી તરફ લલિત કે બોટાદકરના અંગત નાજુક ઉર્મિગીતો,
હા, બંનેનું અસ્તિત્વ
શું સૂચવે છે? શું તે સમયના ગુજરાતી સમાજની અને વાચકોની બદલાતી જતી રૂચિઓ અને જરૂરિયાતો તરફ ઇશારો કરે છે?
ચોક્કસ વિચારવા જેવી વાત છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.